શાશ્વત આરાધનાનું પર્વ દશલક્ષણી પર્વમાં આજે ચોથો દિવસ સત્ય ધર્મની આરાધનાનું પર્વ છે. એ ઉપરાંત આજે સુવિધિ અથવા પુષ્પદનનાથ ભગવાનનો કયો દિવસ? કલ્યાણકનો, મોક્ષ કલ્યાણકનો દિવસ છે. આપણે થોડું એના વિશે પણ સુવિધિનાથ ભગવાન વિશે લઈ સવારના તો સત્ય ઉપર આપણે વાત લીધી હતી. સત્ય કહેતા ભાષાની વાત નથી, સત્ય બોલવાનો રાગ એની પણ નહીં, ગુરદેશી વાત લીધી હતી. અને આ ઉત્તમ સત્ય ધર્મ કોના માટે છે, એટલે કોને હોય છે? ભાવના તો આપણે કરી શકીએ છીએ પ્રગટ થાય એવી, પ્રગટ રૂપ પ્રણમન રૂપ કોને છે? મુનિરાજને. તો પહેલો જ પ્રશ્ન, મુનિરાજે બોલવું કે ન બોલવું? જીવનમાં એવો કોઈ આગ્રહ ન હોય કે જીવ બીજાને હું સમજાવી જ દઈશ, બીજાનું સમજવું ન સમજવું કોના પરિણામ છે, એના કે આપણા છે? અને છતાં આપણે આગ્રહ કરીએ, હું કહું એટલી સમજાય. અરે, કોકના પરિણામને પલટવાનો આગ્રહ શું કામ છે? કરુણા બુદ્ધિથી સમજાવવાનો એક વિકલ્પ હોઈ શકે છે, પણ એની યોગ્યતા વગર એને બદલવું ન બદલવું એની પર્યાયની સ્વતંત્રતા છે. બીજા જીવને હું સમજાવી દઈશ એવો મિથ્યા અભિપ્રાય રાખવા જેવું નથી. ઉત્કૃષ્ટ પુણ્યના ધારક તીર્થંકરની વાણીને પણ ન સ્વીકારે એવા જીવો છે કે નથી? તો પછી આપણે એવી કોઈ મોટી પુણ્યની સાતાની જસ કીર્તિની આપણી પાસે ઉદય છે? એવું કયો વિતરાકતા ક્ષોભસમ શું છે આપણી પાસે? ખરેખર તો મૌનપણે સાધના કરવા જેવી છે. છતાં સાધર્મી હોય, મુનિરાજ હોય છે, એ ધર્મલોભી જીવને જોઈને કરુણા બુદ્ધિથી ઉપદેશનો વિકલ્પ આવતો હોય છે. તો હવે બોલવાનો યોગ હોય તો હિત મિત ભાષી હોવા જોઈએ. મુનિરાજ કેવું કે હિતકારી હોય, મિત મીઠું હોય. બોલવાના પણ પ્રકારો હોય છે. એક વાત મીઠાસપીણ કહી શકાય છે અને એક વાત દ્વેષથી પણ કહી શકાય છે. આંધળો છો એમ પણ કહી શકાય અને એમ પણ પૂછી શકાય, ચક્ષુને આંખને જોવાની શક્તિ કેમ ક્ષીણ છે એમ પણ પૂછી શકાય. ક્યારે પણ એમ ન માનવું, સત્ય હંમેશા કેવું હોય છે? કડવું હોય છે. એ આપણે અભિપ્રાય એટલા માટે ધારીએ છીએ કે આપણે એમાં આપણો કસાઈ ઉમેરવો છે. તો મુનિરાજ હિતકારી કે મીઠાસ્તી કે અને મર્યાદિત કે, તો એ પ્રકારે ખરેખર એનાથી પણ આપણે એક વ્યવહારમાં પણ શીખવા જેવું છે. ક્યાંય પણ એવો હોય કે કહેવાથી, સત્ય કહેવાથી, એનું હિત કહેવાથી પણ જો કસાઈ ઉત્પન્ન થવાનો હોય તો મૌન રહેવું એ ઉત્તમ છે. કોઈ ક્યારે એમ ન માને, આપણે મૌન રહેશું એટલે આપણી શું થશે, લોકો શું જાણશે? નબળાઈ જાણશે. એમ ઘણી વાર માની લઈએ છે કે આપણે મૌન રહેશું એટલે લોકો માનશે કે આ દોષિત છે એટલે જ મૂંગો રહ્યો છે. એવું ન માની લેવું. ગુરદેશીના જીવનમાં, થ્રુઆઉટ જીવનમાં શું હતું? નો રિપ્લાય ઇઝ ધ બેસ્ટ રિપ્લાય. ગમે તેવા પ્રસંગો બન્યા, વિરોધના કે એવા, ગુરદેશી નિરંતર શું છે? અરે, પોતાની સાધનામાં એવા રહેવું કે કોણ શું કહે છે નથી કહેતું, એ તરફ ઉપયોગ સુખામ જાય, લક્ષ સુખામ જાય. લોકો મને એ શું કહે ત્યાં લક્ષને દેતો નથી. તો એ સત્ય ધર્મમાં સ્વરૂપની સાધનાનું તો સત્યપણું તો છે જ, બહારમાં પણ મૌનપણે સાધના કરવી યોગ બને તો હિતકારી, એ પણ મીઠાશથી કોઈ જીવની યોગ્યતા જોઈને એ કહેવા જેવું છે. આજે સુવિધિનાથ ભગવાન એમનો અથવા એમનું બીજું નામ પુષ્પદંત ભગવાન છે, એ નવમા તીર્થંકર. એ પૂર્વે તો પુષ્કર દ્વીપના પૂર્વમાં મંદિર મેરુ આવ્યો છે, એ તો દરેકને ખબર છે. અઢી દ્વીપ ઇઝ ઇક્વલ ટુ મનુષ્ય ક્ષેત્ર, ત્યાં સુધી જ મનુષ્ય મળશે. એટલે અઢી દ્વીપ કહો કે મનુષ્ય ક્ષેત્ર કહો. અને એમાં સુદર્શન મેરુ જંબુદ્વીપમાં છે, વિજય અને અચલ મેરુ ધાતકી ખંડમાં છે, અને મંદિર મેરુ અને વિદ્યુન્માલી એ પુષ્કર અડધો જે છે એમાં. તો એ પુષ્કર દ્વીપ ત્રીજો, એની પૂર્વ દિશા, એની અંદર મંદિર મેરુ, અને એની પણ પૂર્વ દિશાનું વિદેહ ક્ષેત્ર છે. ત્યાં સીતા નદીની ઉત્તર બાજુમાં પુષ્કલાવતી દેશ છે અને પુંડરીકિણી નગરી છે. ક્યાં આવ્યું પુષ્કલાવતી અને પુંડરીકિણી? બધામાં છે એવું નથી, ખાલી અહીંયા ધાતકી પુષ્કર દ્વીપમાં છે એમ પણ નથી. ધાતકીમાં, વિદેહમાં, જંબુદ્વીપના પણ એ છે. તો સિમંદર ભગવાન જેમ પુષ્કલાવતી વિજયના પુંડરીકિણીમાં છે, એમ પૂર્વમાં આ સુવિધિનાથ ભગવાનનો આત્મા ત્યાં મહાપદ્મ નામના રાજા હતા, અને ત્યાં એમને વૈરાગ પામીને દીક્ષા લે છે અને ત્યાં તીર્થંકર પ્રકૃતિ બાંધે છે. આપણે વાત હમણાં જ આવી હતી ત્યારે લીધી હતી કે સામાન્યપણે 24 ભગવાનમાં શું હોય છે, મુનિ દશા વખતે એ તીર્થંકર પ્રકૃતિ બાંધે. આ સૈનિક રાજાના એમાં વિષયમાં એમણે ક્યારે બાંધી કે સમ્યક દર્શનની ભૂમિકામાં, બે રીતે બાંધી શકે છે. પાં તો જે 24 તીર્થંકર પૂર્વે થયા અને લગભગ આપણે બધા જોઈએ શેમાં છે, વિદેહ ક્ષેત્રમાં હતા અને ત્યાં મુનિદશા અને પોતે તીર્થંકર પ્રકૃતિ એ બાંધે છે, અને ત્યાંથી પ્રાણ સ્વર્ગ 14મો છે ત્યાં પોતે 20 સાગરનો એ આયુષ લઈને ત્યાં થાય છે, અને પછી એમનો કલ્યાણ ક્યાં ઉજવ થયા, એમનું ગર્ભ જન્મ તપ કેવળ કોણ સા ગામમાં, બહુ ઓછા કદાચ ગયા હશે. ત્યાં કાકંદી નગર છે, આપણે ઉત્તર પ્રદેશમાં આપણે જયારે જઈએ છીએ અયોધ્યા, એનાથી થોડુંક એ દૂર છે કાકંદી નગર, અને ત્યાં એમના 4 કલ્યાણ કર્યા. એમના પિતાનું નામ છે સુગ્રીવ અને માતાશ્રીનું નામ છે જયરામા, અને એમનો માવદ નોમને દિવસે ગર્ભ કલ્યાણ, જન્મ અને તપ માક્ષર સુદ એકમનું, 2 લાખ પૂર્વનું આયુષ્ય એમનો હતો. એમની ઊંચાઈ 100 ધનુષની હતી અને એમના શરીરનું વર્ણ કેવો હતો, સફેદ. 24 ભગવાનમાંથી 16 તો કેવા છે, સુવર્ણ વર્ણના, અને બીજા હરિતના, પદ્મના, શુક્લના, એ સ્વયં એ રીતે છે જુદા બીજા 8. તો એમાં આમાં પુષ્પદંત અથવા સુવિધિનાથ ભગવાનનો શુક્લ વર્ણ હતો, અને એમને એ માક્ષર સુદ એકમનો દિવસ હતો, વીજળીનો જપકારો જોઈને વૈરાગ્ય થયો. આવું થતું હશે, આવું આપણે તો એના કરતા ઘણું વધારે જોઈએ છીએ, અને છતાં કેમ? એક જોવું, જે સમ્યક દ્રષ્ટિની જે વાત આપણે સવારના લે છે 8 અંગમાં, એની અંદરની ધારા તો હોય છે, ખાલી એક શું છે, નાનકડો એવો નિમિત્તનો યોગ બન્યો નથી અને કામ થઈ જતું હોય. ભિન્નતાનો ભાવ છે તો પ્રત્યક્ષપણે ભિન્નતાનો પુરસાદ થઈ જશે. કયો છે ભિન્નતાનો, શું છે અંદરમાં, એકત્વ છૂટી ગયું છે, અને તેથી આવું ત્વરાથી અસ્થિરતાનો રાગ પણ છૂટી જાય. આપણા જીવનમાં શું કર્યું છે આપણે, તો એકત્વપણાનો એવો ભાવ દ્રઢ થયો છે કે બહારમાં જોઈએ છતાં પણ અંદરમાંથી એ વૈરાગની ધારા છૂટતી નથી. તો એકત્વપણું છૂટ્યું હોય છે તો એ પોતે 1000 રાજાઓ સાથે દીક્ષા લે છે, અને શૈલીપુર નગરમાં પુષ્પમિત્ર રાજાને ત્યાં તેમનું પછી પહેલું પારણું થાય છે, મુનિ દશામાં 4 વર્ષ રહે છે અને પછી કારતક સુદ બીજના દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એમને વિદર્ભ આદિ 88 ગણધરદેવ હતા. સૌથી હાયેસ્ટ કોના હતા? સુમતીનાથ ભગવાનના 116. સૌથી પહેલી શરૂઆત ઋષભદેવથી હતી, 84 થી. એ વધતા વધતા 116, પછી ધીરે ધીરે ઘટતા જાય છે. અને એમનો નિર્વાણ આજના ક્યારે થયો? પુષ્પદન સોવિધિ ભગવાનનો ક્યારે થયો? ક્યારે થયો? ભાદરવા સુદ 8. કેટલા વર્ષ પહેલા? એ તો ગણતરી તો ના, ખરેખર કેટલા વર્ષ પહેલા નહીં, મને તો એમ જ થાય કે જાણે અત્યારના જ એ સમય શિખરથી નિર્વાણ પદવા. એમાં જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે વર્તમાન સમજી લેવું. દિવાળી આવે ત્યારે શું વિચારવું? શું વિચારવું કે મહાવીર ભગવાન કેટલા વર્ષ પહેલા 2500 ને છે, તિથિ તો છે ને, વર્ષ ગણ્યું છે ને. જીવનમાં જ્યાં આત્માર્થપણું તાદાત્મ્યપણું હશે ને ત્યારે કાળનો ભેદ ભૂલાઈ જાય. જાણે અત્યારના જ એ પુષ્પદન સુવિધિનાથ ભગવાન સમેત શિખરની સુપ્રભ ટૂંક ઉપરથી નિર્વાણ પદને પ્રાપ્ત થઈ રહ્યા છે એવી ભાવના હોવી જોઈએ. તો એમનો આજે એ નિર્વાણ કલ્યાણકનો દિવસ છે. 24 તીર્થંકરના 5-5 1 લઈએ તો કલ્યાણક કેટલા થાય? 120 થાય ને. તો કલ્યાણક એટલા છે, પણ એના દિવસ કેટલા છે? 94 છે. કારણ કે ઘણા તો જન્મને તે એક જ તિથિ ના હોય, એ રીતે ગણીને એ 94 છે. એ વિષયથી પછી આગળ આપણે થોડું મુનિ દશા વિશેનું થોડુંક લઈએ. એ પણ એક સરસ કથા એમાં છે કે કેવા પરિણામોની વિચિત્રતા હોય છે. દેશભૂષણ અને કુલભૂષણ મુનિરાજ, એ તો દરેકે સાંભળ્યા છે. એમનું નિર્વાણ ક્ષેત્ર પણ યાત્રા કરી હશે. ક્યાં છે એમનું નિર્વાણ? કુંથલગીરી, સોલાપુરની બાજુમાં એ કુંથલગીરી છે. એ પહેલા દેશભૂષણ અને કુલભૂષણ રૂપે હતા. એ પહેલા થોડા ભાવ પહેલા બેસ પાછા સગા ભાઈ જ હતા. જો ઘણી વાર એવું હોય છે, એ સંબંધ ચાલ્યો જ આવતો હોય છે. થોડા ભાઈ એના, એમના નામ હતા ઉદિત અને મુદિત. ઉદિત અને મુદિત અર્થ તો ખબર છે, ઉદય પામેલો, અને મુદિત એટલે આનંદિત. અને એના ઉપરથી જ નામ કયું પડે? સંસ્કૃત છે મોદક. મોદક તો ખબર છે ને, એટલે જોઈને આનંદ આવે ને, મુદિત આનંદિત થાય. તો બે હતા, ઉદિત અને મુદિત બે ભાઈઓ હતા. એમના માતા હતા એ દુરાચારી હતા. એમને કોઈની સાથે વસુ નામના સાથે સંબંધ હતો. અને એણે જોયું કે આ બે છોકરા હવે મોટા થાય છે, આપણું સંબંધ ખબર પડી જશે દુનિયાને. એટલે હવે જો સગામ માતા એને કહે છે કે આ બે દીકરાને મારી ના. જિંદગીમાં કેવા પ્રકારોની પરિણામોની વિચિત્રતા હોય છે. વિચિત્રતા ન હોત તો સંસારમાં દુઃખ જ ન હોત. વિચિત્રતાનું નામ જ શું છે? સંસાર. ઉદયોની વિચિત્રતા એક બહુ સામાન્ય, એટલા વર્ષોની જવા દઈએ. આપણા જીવનમાં ઘણાને નાના બે ભાઈઓ માની લે હોય, એકબીજા કેટલા પ્રેમથી મોટા થતા હોય કે એકબીજા વગર ચાલે નહીં કંઈક હોય એકબીજાનું તો પણ. અને એ જ એવા ઉદયોની વિચિત્રતા થતી હોય કે જ્યારે દ્વેષ ભાવ થાય તો શું છે, ક્યાં સુધી પહોંચે? ક્યાં સુધી પહોંચતા એની ને અત્યારના આપણા કોર્ટમાં ને એમાં જાય એમ નહીં, કદાચ ભાગલા પાડવાના હોય તો ખુરશીના 4 પાયામાંથી પણ ભાગલા પાડશે. આ વિચિત્રતાઓ જો ન હોત તો વેરા, આ બધા આપણા માટે દ્વેષના નિમિત્ત ન બનવા જોઈએ, વૈરાગ્યના નિમિત્ત બને. જેના પ્રત્યેનો અતિ રાગ છે એ અતિરાગ ક્યારે એવા જ દ્વેષ રૂપે પરણી જશે. અતિરાગ કરતા પહેલા વિચારવા જેવું છે કે આવો અતિરાગ, એમ ન સમજો કે રાગ નિરંતર શું રહેશે? રાગ રૂપે જ રહેશે. એ રાગ ક્યારે પલટો થઈને દ્વેષ રૂપે થઈ શકશે? જગતમાં આવી વિશે તો એની સગી માતા એ કહે છે કે આ બે દીકરાઓને તમે મારી નાખો. બે ભાઈઓને ખબર પડે છે, ઉલટાનું એને દ્વેષ થાય છે, તો એ જે લંપટી માણસ હોય છે એને એ મારી નાખે છે. આ બે છોકરાઓ એને મારીને, અને એનું જે નામ વસુ હતું એ નેક્સ્ટ ભાવમાં શું થાય છે, ભીલ થાય છે. હવે એની વાત લઈ, અને આ બે ભાઈઓ પછી એમણે આવું પાપ તો કર્યું પણ પછી થોડુંક એમને કંઈક પશ્ચાતાપને એવું થયો તો એ મુનિરાજનો ઉપદેશ સાંભળે છે, વૈરાગ્ય થાય છે અને ભાઈથી મુનિપણું લઈને એ શિખરજીની યાત્રાએ નીકળે છે. આ વર્ષો પહેલાની, ત્યારે તો કદાચ ખબર હશે, સાંભળ્યું પણ હશે, બનારસીદાસજીની શિખરજી જતા તો શું કરતા, લોકો શું કરતા, મળવા આવતા, પાછા ત્યાંથી આવશો કે નહીં ભરોસો નથી, એવું બધી હતી. જગ્યા તો નહોતી, લૂંટાઈ જાય ને બધું જ થઈ જતું કે શિખરજીથી યાત્રા કરીને પાછા આવશો કે નહીં. અત્યારના તો હવે બધું સરખું વ્યવસ્થા થઈ ગઈ છે અને એટલા માટે બે દી જઈને પાછા જલ્દી. ક્યાં ભાવના ક્યાં રહી છે, બીજે જેમ કરીએ, ખરેખર એક સોશિયલ કંઈક હોય તો જઈને આવે છે ન્યા જઈને, અરે ભાવના નિમિત્તે જઈએ. ઘણા તો એવું જેટલા કલાક જવામાં હતો એટલા કલાક રોકાવાનું નહીં બનતું હોય, સેના માટે, લૌકિકતા જેવો ભગવાન સાથે નહીં થતો. ભગવાન મારા છે, અરે કમસે કમ ત્યાં જાઉં છું તો મારી એક ભાવનાના નિમિત્તો બન્યા છે તો એ ભક્તિ ભાવના કેમ ન થાય. તો એ બે મુનિ દશા લઈને શિખરજીના જાય છે, રસ્તો ભૂલી જાય છે, અને એમાં જે ઓલો વસુભાઈ જે હતો, જેને ભીલ થયો હતો, એ જ જંગલમાં એને મળે છે. ક્યાં ને ક્યાં બધા યોગો બધા બની જતા હોય છે અને એ ભીલ આમને ઓળખી જાય છે કે આ લોકોએ જ મને એ માર્યો હતો, તો એ હવે ફરીથી વેર લેવા. એ પણ એક વિચિત્રતા આવે છે. દૂધ જાતિમાં ગુજરાતીમાં કહેવત કહેવાય છે, દૂધનો દાજેલો શું કરતો હોય છે, અહીંયા એકવાર આવા પરિણામ કરીને ફળ ભોગવે છે છતાં હજી કાંઈ એમાંથી શીખતો નથી, હજી એને મારવાનો ભાવ થાય છે, અને જ્યાં મારવા જાય છે ત્યાં ત્યાંનો જ વનનો રાજા ત્યાં આવે છે અને આ તો કે આ મુનિરાજને મારે છે, આ તું કોણ છો ભીલ કરીને, એને કરીને એ ભગાવે છે અને મુનિની રક્ષા કરે છે, અને તે પછી એ ભવમાં એ પોતે આયુષ પૂરું કરીને સ્વર્ગમાં જાય છે. ઓલો જે ભીલ જે હતો એને તો પછી પાપના પરિણામો કરી બીજા ખોરા ભવ કરીને ક્યારેક પછી થોડાક પુન કરે છે તો જ્યોતિષી દેવ થાય છે, અને પેલા પણ દેવમાં ગયા છે, આ જ્યોતિષ દેવ. એના પછીના ભવમાંથી આ બે ભાઈઓ રત્નરથ અને વિચિત્ર રથ એવા નામના બે રાજપુત્ર થાય છે, અને એ ભીલ છે જે ક્યાં ગયો હતો જ્યોતિષીમાં, અને ન્યાથી ચવીને આનો ત્રીજો ભાવ થાય છે, ત્રીજો ભાઈ થાય છે. વિચારા જેવું ક્યાં વેર હતું ને ક્યાં બધું. આ પૂર્વ ભવોની ને એવી કથા સાંભળીએ અથવા વાંચીએ તેમ થાય કેવો પરિણામોની વિચિત્રતા. અને આ તો એવું છે કે એકવાર એવા પરિણામ કર્યા એટલે સદાય થશે એવું માની ન લેવું. એવું ભાવોનો શું થતો જાય છે, પલટો. કેટલા વખત પછી, કેટલા વર્ષ પછી, અરે એ પણ એક છે. તારે જો પલટવું છે તો એક સમય કાફી છે, એનફ. એક સમયમાં પલટો તો એ બે ભાઈઓ થાય છે અને આ ત્રીજો એમના. જુઓ કેવી પરિણામોની વિચિત્ર. જે વેરી હતો એ શું બને છે, ભાઈ બને છે. ઘણા બધા વિચિત્રતાઓના એવા દ્રષ્ટાંતો હોય છે, જેમ દીપાયન હોય છે જેના ક્રોધના નિમિત્તે દ્વારકા બળે છે, એ મામા હોય છે એ લોકોના, અને છતાં આવો દ્વેષ હોય છે એના ભાવથી. તો આ રીતે ત્રણેય જણા ભેગા થયા પાછા. કોણ પેલા, સૌથી પહેલો વસુ હતો, પછી ભીલ થયો, જ્યોતિષી દેવ, અને આ બે ભાઈઓ. એ બે પણ હવે ભાઈઓ તો થાય છે પણ પૂર્વના વેરના સંસ્કાર એ વસુના હતા તો એની સાથે બેને વેર જ રહ્યા કરે છે, અને આ બે ભાઈઓને એ દેશ નિકાલ કરે છે. કોણ, ઓલો જે વસુ નામનો જે ભીલ થઈને આવ્યો તો એ બે ભાઈઓને ફરીથી પાછો, એ જે વસુ હતો ભીલ થઈને અહીંયા આવ્યો હતો એ પાછો રખડતો રખડતો જ્યોતિષી નામનો એ દેવ થયો, અને સ્વર્ગમાંથી આ બે રાજપુત્રો એ રાજપુત્રો પછી સ્વર્ગમાં ગયા હતા અને ત્યાંથી દેશભૂષણ અને કુલભૂષણ થાય. આજે બે ભાઈઓ હતા સ્વર્ગમાં જઈ, અને આ તો રખડ તો ફરીથી બીજી વાર ક્યારે થાય, જ્યોતિષી નો દેવ થાય. અને આ બે ભાઈઓ એની તો કથા ખબર છે કે દીક્ષા કેવી રીતે લે છે, કે બેયને પોતાની સગી બેન સાથે છે અને બેયને વૈરાગ થાય છે તો એ દીક્ષા લે છે, વન જંગલમાં વિચરે છે, અને એ જ્યોતિષીમાં જે હતો દેવ એ ત્યાં આવીને એમના ઉપર ઉપસર્ગ કરે છે. ફરી ફરી ભાઈ પણ થયો, પેલા વેરી હતો પછી પાછો ભાઈ થયો, એમાં પણ વેરભાવ રાખ્યું અને ફરીથી આ મુનિ દશામાં આ બંને દેશભૂષણ કુલભૂષણ વિચારતા હોય અને ત્યાં ઉપસર્ગ કરે છે. અને પછીની ખબર હશે કે રામ અને લક્ષ્મણજી વનમાં હતા તો ત્યાં એના ઉપસર્ગને એ દૂર કરે છે અને બે મુનિરાજને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એ બંને વિહાર કરતા કરતા અયોધ્યામાં આવે છે અને ત્યારે ભરત, કારણ કે હજી તો આ બે ક્યાં હતા, જંગલમાં વનમાં હતા, ત્યાં અયોધ્યામાં કોને રાજ આપ્યું હતું, ભરતને, તો એ ભરત છે એ એને ત્યાં વાણી સાંભળવા જાય અને એની સાથે એક ત્રિલોક મંડન હાથી, કદાચ ચિત્ર જોયું હશે સોનગઢમાં સ્વાધ્યાય મંદિરમાં છે, એ પણ પૂર્વભૌમાં એ બધા સાથે હતા, ભરતને બંને એ સાથે હતા. અને એમાંથી એ પોતે એની જો થોડીક એક લેવી હોય તો એ ભરત જે રામચંદ્રજીના ભાઈ અને આ ત્રિલોક મંડળ હાથી એ પૂર્વમાં ઋષભદેવ ભગવાનના, કારણ કે આ ભરતની બધા કોણ સા તીર્થંકરમાં કોના સમયમાં, મુનિસુવ્રત ભગવાનના સમયમાં, પણ એ પહેલા ઋષભદેવ ભગવાનના સમયમાં બે સગા ભાઈઓ હતા, એકનું નામ હતું સૂર્ય અને એકનું નામ ચંદ્ર. એક વિચાર કરો ત્યાંથી ક્યાં પહોંચ્યા, એક ભરત એ મોક્ષે પધારે અને આ હાથીના ભાવમાં પરિભ્રમણ કરીને એ બને છે, તો એ ત્રિલોક મંડળ હાથી એ ભરત સાથે એ બધે જાય છે અને ઉપદેશ સાંભળે છે અને એમાંથી એ ત્રિલોક મંડળને પોતાનો ખ્યાલ આવે છે તો પંચમ ગુણસ્થાન પહોંચે છે હાથીના ભાવમાં. એક સમજી લેવું, પાપ કરીને એવી હીન દશામાં આવે છે પણ અવકાશ રહી જાય છે, પાછો પલટો કરવાનો જેને કહે ને, આપણે ક્યારેય ડેન્ડ એન્ડ નથી પહોંચતા કે જ્યાંથી આપણને પાછા ન ફરે. આપણના દોષથી પાછા ફરવાનો આપણને હંમેશા શું છે, અવકાશ. અને એ અવકાશ નિરંતર આપણે શું કરીએ છીએ, ગુમાવતા જઈએ છીએ. તો આવા બધા જે પ્રથમાનુયોગની વાર્તામાં ભવોની કથાઓ સાંભળીએ ત્યારે શું થાય છે, એમાં એક શું શીખવા જેવું છે, પરિણામોની વિચિત્રતા અને આવાથી ભરેલો સંસાર. એક ભાવમાં કદાચ પિતા પુત્ર થાય અને બીજા ભાવમાં કદાચ એકબીજાના વેરી થાય, જેમ અહીંયા છે સગા ભાઈઓ તરીકે એક વાર ત્રીજો ભાઈ હતો અને પછી પાછો વેરાવો. આવી દુનિયા એ શેની છે, રાગ અને દ્વેષની એ આખી આ સંસાર પરિભ્રમણ છે, એમાંથી અલિપ્તતા કેળવવી એ જ સાચો પુરુષાર્થ છે. કોઈ પણ યોગ હો, કોઈ પણ ગતિ હો, એમાંથી આપણે એક અલિપ્તતા કરવી, એ જ ઉદાસીનતા કરવી, એ જ વૈરાગ્ય, અને વૈરાગ્ય જ્ઞાન સાથે સાધનામાં સાથે હોય છે. હવે આપણે ગુરુદેવસિંહના વચનામૃત ઉપર આપણે આવીએ. પાંચ નંબરનો આપણે કાલે શરૂ કર્યો હતો, ભવ ભ્રમણનો અંત લાવવાનો સાચો ઉપાય શું. ફરીથી આપણે પહેલી અહીંથી એક શરૂઆત કરવા જેવી છે, મારે આત્મહિત કરવું છે, ધર્મ કરવો છે, સેના માટે, ભવ મળે એના માટે કે ભવનો અભાવ થાય એના માટે. તો એ ભવ ભ્રમણ, અને બીજો શબ્દ શું છે, ભવ સાથે બીજો કયો આપ્યો, ભ્રમણ. જેમ સિદ્ધ સાથે ભ્રમણ શબ્દ આવે કે ના આવે, ન આવે. સિદ્ધ સાથે કેમ ન આવે, એમાં ક્યાંથી આવે, એ તો એક દશા પ્રગટ થઈ તો એ સદાય છે. અને એવો કોઈ પણ ભાવ નથી જે મૈટો ન હોય, છૂટ્યો ન હોય, જ્યાંથી પાછા આવવું ન પડ્યું હોય. કદાચ વધારે હોય તો કેટલું, 33 સાગર પણ એ પણ આયુષ્ય છે, એ મર્યાદા છે, અને એ ભવ એટલા માટે એને ભ્રમણ કહેવાય છે. અને બીજું પણ એક વિચાર કરીએ, એક શ્વાસ જેટલા કાળની અંદર કેટલા ભવ, એના પર શું વિચારશો, શું એના પરથી. એક ભવના અલ્પ દુઃખ પણ સહન થાય એટલી પોતે સહનશીલતા તૈયાર નથી કરી. આત્માની અંદરની નહીં, એક બહારથી પણ એક ભવના અલ્પ દુઃખ પણ સહન કરવાની એની શું છે, સહનશીલતા, જેને કહે ને કેપેસિટી નથી. અને પરિણામોની કેવા કરીએ છીએ, એક સમજ્યું, મિથ્યાત્વ છે એ અંતે ક્યાં લઈ જશે. બે જ ખરેખર એ રીતે ગતિ છે. સમ્યક દર્શનની પૂર્વકની આરાધના સિદ્ધ દશામાં લઈ જશે અને મિથ્યાત્વ અંતે એ નિગોદમાં, જ્યાં એક શ્વાસ જેટલા સમયમાં 18 ભવ કરવા પડે. અરે ક્યારેક પોતાને પોતાના આત્મા ઉપર દયા તો આવે કે હું બીજાને દુઃખી કરું છું, પીડા આપું છું, એ તો મને હજી ખ્યાલમાં આપે અથવા બીજા મને, પણ હું મારા આત્માને મારા સ્વભાવથી વિરુદ્ધ વિભાવ કરીને હું દુઃખ આપું છું, એની આપણને ખટક, ખેદ, દુઃખ કેમ નથી થતો. તો એ ભવ ભ્રમણનો અંત લાવવાનો સો ઉપાય છે. તો એના માટે ગુરુદેવજી ફરીથી કહે છે કે સો ઉપાયમાં પહેલું એક ભૂતકાળમાં તે પ્રયત્ન કર્યા હતા એમાં એક કયો છે, દ્રવ્ય સંયમ સે ગ્રીવે કપાયો ફીર પીછો પટીકો. દ્રવ્ય સંયમ, સંયમના કેટલા ભેદ છે, આવશે આપણે, આવશે કે નહીં, ક્યારે આવશે, સોચ પછી કેવો આવશે, સંયમ, સંયમ પછી તપ આવશે. સંયમ બે પ્રકારના, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ. તો 6 કાયના જીવનની રક્ષા એક પ્રાણી સંયમ, અને 5 ઇન્દ્રિયના વિષયોની મર્યાદા એનું નામ ઇન્દ્રિય સંયમ. તો એવો ભાઈથી ઇન્દ્રિય સંયમ પ્રાણી સંયમ પાળીને ક્યાં સુધી પહોંચ્યા હતા આપણે, ગ્રવેક. પણ પાછા શું થયું, પેટક્યા એટલે શું, પાછી હીન ગતિમાં આવ્યા, સ્વર્ગમાંથી જઈને અનુકૂળતામાંથી હીનમાં. કારણ શું, કારણ શું, જે ખરેખર હિતને માટે કરવા યોગ્ય નહોતો એવું શુભ રાગની મીઠાશ અને પરદ્રવ્યના કર્તૃત્વનો અભિપ્રાય. એ જ શુક્લ લેસ્યાના પરિણામ, કસાયની મંદતાના પરિણામમાં મીઠાશ રૂપ મિથ્યાત્વ રહી ગયેલું. તો એ મિથ્યાત્વના ફળમાં પાછા એ જ હીન ગતિઓમાં પરિભ્રમણ કર્યું. તો ત્યાં શું કરવું બાકી રહી ગયું. ભવ ભ્રમણનો અંત માટે આપણે શું કર્યું, દ્રવ્ય સંયમ પાડ્યું, નવમી ગ્રહ ગયા, અને છતાં પરિભ્રમણ એ ચાલુ ને ચાલુ જ રહ્યું. તો ત્યાં શું કરવાનું બાકી રહી ગયું કે એક ભવ પણ ખેટો નહીં આપણ. તો માર્ગ કોઈ જુદો જ છે, જે આપણે માનીને કે કસાયની મંદતા કરવી, કસાયને દબાવવો, એ કોઈ માર્ગ નથી. માર્ગ કયો છે, કોઈ કોઈ જુદો એટલે શું, આ જે વિધિ આપણે કરીએ છીએ કસાયની મંદતા કે ધારણા જ્ઞાન, કે એ કોઈ એની વિધિ છે જ નહીં, એનો ઉપાય, એની રીત, એની પદ્ધતિ એક જુદી છે. અને શું છે, રાગથી ભિન્નતાનો પ્રયાસ, ભેદ જ્ઞાન. સંવર અધિકાર છે એ તો ખબર હશે, સમયસારમાં બધાને છે જ. એની પહેલી જ ગાથામાં શું, પહેલું 181-82-83 જે ગાથા છે એની ટાઇટલમાં શું લખ્યું છે, સંવરનો જે ઉત્કૃષ્ટ ઉપાય ભેદ જ્ઞાન, તેની પ્રશંસા આચાર્યદેવ કરે છે. આચાર્યદેવ કેવા છે, 6-7 ગુણસ્થાને ઝૂલતા ચારિત્રવંત છે, પ્રશંસા કોની કરે છે, ભેદ જ્ઞાનની કે ચારિત્રની. અરે તારે જો દુઃખથી છૂટવું હોય, આશ્રવનો રોગ કરવો હોય, બંધના કારણ એવા આશ્રવને રોકવા હોય તો સંવર પ્રગટ કરજે. અને સંવર ક્યારે થશે? ભેદ જ્ઞાનથી. અને એ જ અધિકારમાં ભેદજ્ઞાનની મહિમા ક્યાં સુધી નીકળી છે? ભેદ વિજ્ઞાન ત સિદ્ધા સિદ્ધા એ કિલ કહે છે. અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા છે સેના કારણે થયા છે? મુનિ દશા પાડીને થયા છે. મુનિ દશા વગર કોઈ થાય સિદ્ધ ન થાય ને, તો સેનાથી થયા? સેનાથી થયા? કેવળ જ્ઞાન પામે પછી સિદ્ધ થવાય ને? તો કેવળ જ્ઞાન પામ્યા તેથી સિદ્ધ થયા ને? ચાલ એ નહીં. અઘાતી કર્મનો નાશ કરીને થયા કે ન થયા? એ નહીં. સિદ્ધ સમા હતા અઘાતી કર્મ રે. આખું મૂળ પાયા સુધી પહોંચવાનું છે. અને જે કોઈ કરીને કોની વાત લેવી? જે કોઈ એટલે બધા કોણ? ચાહેસો એરાવતમાંથી જાય, મહાવિદેયમાંથી જાય કે ભરતમાંથી જાય, આ એક જ ઉપાય છે, ભેદ વિજ્ઞાન. અને તેથી ભેદ વિજ્ઞાન અચ્છિન્ન ધારાએ ભાવવું. અને એનાથી એ જે શ્લોક છે, જે કોઈ સિદ્ધ થયા છે એ શેનાથી થયા છે? એને જ એક્સટેન્ડ કરવું હોય તો શું કરાય? અત્યારના જે કોઈ સિદ્ધ થાય છે એ પણ શેનાથી થાય છે? ક્યાંથી જાય છે અત્યારના સિદ્ધ? અત્યારના તો આપણે ભરત ઐરાવતમાં તો પંચમારો તો નથી. અત્યારના જે વિદેથી જે કોઈ જાય છે ભૂતકાળમાં તો ગયા હતા જ, વર્તમાનમાં જે કોઈ જાય છે અને હજી આગળ ભવિષ્યમાં કેટલા જશે? જે કોઈ ને સાથે આપણે લઈ લેવું, હું પણ કદાચ નહી, નિશ્ચિત. બોલવામાં ક્યાં પૈસા બેસે છે ને? આવી જો ભાવના હોય તો ભાવના સાથે જીવન કેમ નથી બનતું? ભાવના શેની છે? સિદ્ધ થવાની. અને જીવન કેવું છે? પરિણામની ગતિ કઈ તરફ છે? અરે જો ભાવનાની ઉત્કૃષ્ટતા હોય તો પરિણામ કમસે કમ એ દિશા તરફનું તો કરીએ કે નહીં? આપણે બહુ જ ગંભીરતાથી વિચારવું છે. વર્ષો વર્ષ આવા પર્વો આવે છે, બીજા પણ ઉજવીએ છીએ, પ્રસંગો ઉજવીએ છીએ, ક્યારેક આત્માને કેમ નથી પૂછતા કે હું ક્યાં ઊભો છું? આટલા વર્ષનું હું જે કાંઈ કહેતો હોઉં, પુરુષાર્થ કરું છું, પ્રયત્ન કરું છું, પ્રયાસ મહેનત કરું છું, પૂછવા જેવું તો છે કે નહીં? આગળ વધું છું, ત્યાંને ત્યાં ઊભો છું કે બે ડગલા પાછળ ગયો છું? જ્યાં સુધી પોતે ગંભીરતાથી પોતાનો વિચાર નહીં કરે ત્યાં સુધી એ આગળ વધવાનો એને માર્ગની સૂઝ નહીં મળે. અને માર્ગની સૂઝ હશે તો સાચી દિશામાં જવાશે. તો અહીંયા તો ફરીથી કે એ ભેદ વિજ્ઞાન એ મૂળ આખું રહી ગયું. અહીંયા શું દ્રવ્ય સંયમ કરીને ક્યાં પહોંચી ગયા? નવમી દ્રવ્ય. મૂળ શું રહી ગયું? માર્ગ કોઈ જુદામાં શું રહી ગયું? ભેદ જ્ઞાનનો અભાવ. અરે ચારિત્રવંત આચાર્ય દેવ પણ કે પેલું ભેદ જ્ઞાન પ્રગટ કર. અરે અમે પણ આ દશાએ પહોંચાય એ પણ કોના કારણે? ભેદ જ્ઞાનના પર. તો એક માર્ગ કોઈ જુદો છે. અને હાલમાં તો ઊંધેથી શરૂઆત કરવામાં આવે છે. શું છે? આવું હોવા છતાં પણ અત્યારના સામાન્યપણે બધી શેનાથી આવતી હોય? શુભ રાગની મંદતાની આખી એ તો એ હાલમાં તો ઊંધેથી જ શરૂ. ઊંધેથી શબ્દ કેમ હોય? ઊંધેથી એટલે કેવી? ઊંધેથી એટલે શું? ખરેખર તો જેનાથી ભિન્નતા કરવી છે અને એને જ આપણે સાધન માન્યું છે. રાગથી શું કરવી છે? ભિન્નતા. એની જગ્યાએ એને શું માની દીધું છે? કરતા કરતા એને કર્તવ્ય માની લીધું. અને જેને કર્તવ્ય માન્ય એનાથી છૂટા કેથી પડશું આપણે? એનાથી ભેદ કેમ કરશું? ભિન્નતા. એટલા માટે ઊંધેથી. ખરેખર જે કેવા હતા એ આદરવા યોગ્ય નથી. કોણ નથી? કોણ નથી? કોઈ પણ પ્રકારનો રાગ. પરદ્રવ્ય કેવા છે એ તો પ્રશ્ન જ ન કરવો. અહીંયા રાગ જે છે એ પણ નથી. અરે જે પરલસી ધારણા જ્ઞાન છે એ પણ આદરવા યોગ્ય નથી. અને એ રીતે વિચાર કરીએ તો એક સમયની જ્ઞાનની પણતી હો એ પણ એ ક્યારે આશ્રય કરવા યોગ્ય નથી, પ્રગટ કરવા યોગ્ય છે. શું છે? બે પ્રકાર શું છે? પહેલું તો અહીંયા આ વાત કે અત્યારના તો ઊંધેથી જ, એટલે રાગથી. રાગ તો ક્યારે પણ આદરવા હોઈ શકે કે નહીં? પણ સમ્યક દર્શન ન થાય, વેદના ન થાય ત્યાં સુધી તો આદરવા યોગ્ય નહીં. ત્યાં સુધી આપણે લિમિટેડ, આપણે હંમેશને માટે નહીં. જેને કહે ને ટેમ્પરરીલી શું કરવામાં આવે છે આ બધી નહીં, ટેમ્પરરીલી વ્યવસ્થા કરવામાં આવે. કામ ચલાવ વ્યવસ્થામાં એમ થોડા ટાઈમને માટે સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી રાગ આદરણીય કે નહીં? તો અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી, શું કરું? ફરીથી વેદના નથી અત્યારના, તો આપણી પાસે ઓપ્શન કેટલા બે ખુલ્લા છે? શુભ અને અશુભ. અશુભ તો અમારે કરવો નથી, તો હવે અમારે શું કરવાનું? એ પ્રશ્ન શું થયો? જીવનમાં આ બહુ જ ફરક પાડવા જેવું છે. શુભ રાગનું પરણમન હો પણ શુભ રાગનું નિષેધ વર્તતો હોય. જે ચર્ચામાં શું આવ્યું અત્યારના શ્રદ્ધામાં, તે વખતે વેદનાનો પુરુષાર્થ નથી થયો. શુભ રાગ છે એની કોઈ જ નથી ભૂમિકા છે, પણ તે વખતે અને એ જ નામ ખરેખર શુભ રાગના કાળે અભિપ્રાયમાં શુભ રાગનો નિષેધ એ ખરેખર એક પાત્રતા છે. આપણે અહીંયા પ્રતિક્રમણમાં વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યામાં શું લખીશ? શુભાશુભ ભાવનો આત્મનિંદા પૂર્વક ત્યાગ કરવાનો ભાવ. ભાવ કેવા? ત્યાગ કરવાનો ભાવ. એવા શુભ પરિણામ કે જેમાં અશુભ પરિણામોની નિવૃત્તિ. તો ફરીથી પરિણામ શેનો છે? શુભનો. અને છતાં એમાં ના શું કરીએ છીએ? નિંદા, એટલે નિષેધ. શુભ રાગના કાળે શુભ રાગનો નિષેધ એ પેલી એક પાત્રતા. બાકી શુભ રાગમાં એકાકાર થઈને તો અનાદિકાળથી પરિભ્રમણ કરતા આવ્યા છે. તો એ અહીંયા તો ફરીથી જે પરદ્રવ્ય છે એનો તો પ્રશ્ન જ નથી. જે રાગ છે, અને એક ફરીથી જો કોઈ કાળે એક સમય માત્ર પણ અલ્પ પણ જો રાગ આદરણીય હશે તો એ વિતરાગ માર્ગ નહીં હોય. એક બાજુ વિતરાગ માર્ગ એ તો બધા જ આપણે સ્વીકારશું ને. આ વિતરાગનો માર્ગ છે કે નહીં? રાગીનો જ. સ્વયં પોતે કેવા થયા? પૂર્ણ વિતરાગ થયા. તો એનો ઉપદેશ પણ કેવો હશે? એ કેવો માર્ગ દેખાડશે? રાગની આરાધના કે રાગરહિત વિતરાગતાની આરાધના? જો વિતરાગનો માર્ગ છે તો અંશ માત્ર પણ, અણુ માત્ર પણ શું શબ્દ છે? રાગ આદિનો સદભાવ વર્તે જે હને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં છે. જો એટલા માટે બહુ જ વિચારું, પ્રતિક્રમણ એ ખાલી એક ક્રિયા નથી. એમાં સુંદર એટલું તત્વ ભરેલું છે કે જેથી આપણને પછી ભાવ નિરંતર ખ્યાલમાં અંદરમાં ઘૂંટાયા કરે. એ એક આખું એક અલ્પમાં આપણને આખું ઓવરઓલ જેને કે ને વ્યૂ સમયસારનો શું હાર્દ છે એ એક એક અધિકાર દ્વારા આપણને એ ખ્યાલમાં આવે. અને એ સાથે બધા જ એના ભેદો છે, સામાયિક છે, તીર્થંકર ભગવાનની સ્તુતિ છે, અને પ્રતિક્રમણ એટલે એ બધી ગાથાઓ, પછી પ્રત્યાખ્યાન, કાયક સ્વરૂપને એ બધું જ એમાં સાથે આવી જતું હોય છે. તો એ ખાસ પ્રતિક્રમણ એટલા માટે એમ ન વિચારવું કે આ તો હવે શું છે દરરોજનું, હવે નહીં પછી મોનોટોનિયસ જેવું છે ને. રસ વગરની ક્રિયામાં મોનોટોનિયસ લાગશે. અને એવું જ જો હોત તો દરરોજ કેમ એનું એ રોટલી દાળ ભાત શાક ખાવાની, એની ઓફિસમાં ન્યા કોઈ દી નહીં? ઓલમોસ્ટ કસ્ટમર પણ કેવા હોય? ઓલમોસ્ટ બધું સેટ થયેલું લગભગ. ન્યા શું છે? રૂચિ હોવાથી ત્યાં કોઈ દી એવું નથી લાગે યાર તમે એકને એક શું ઓર્ડર આપો છો, હવે નથી જ માર દેવું એવું છે. એક એક આપણા બધા જ પ્રશ્નનો ઉપાય અંતરંગની રૂચિ છે, અને રૂચિ વગર ક્યારે પણ કાંઈ પણ એક પરિણમન થવાનું નથી. તો ફરીથી આ વિતરાગ માર્ગ છે, એમાં ક્યાંય પણ રાગ કરવાની છૂટ નથી. પુરુષાર્થની ઓછપથી રાગ થશે પણ છૂટ નથી તેને. અને એ વાત આનાથી પણ વધારે સરસ રીતે 85 કાયમાં કુંદકુન આચાર્ય દેવ શું શબ્દ 172મી ગાથામાં શું શબ્દ, તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ. શું છે, બે વાત કહી કીધી, ક્યાંય પણ નહીં કરતો અને કેટલો નહીં કરતો, જરીએ પણ ક્યાંય. જો તું મોક્ષાર્થી હો તો, અને તો એ ભવ્ય એ રીતે ભવસાગર તરે. અરે આવા વિતરાગ માર્ગમાં આવી વાત છે, અને એમાં જ આપણે ઊંધેથી શરૂ કરી દઈએ. સૌથી શરૂઆત કરવું કે અમારે શુભ રાગ કરવા કે ન કરવું, પુણ્ય કરવું કે નહીં. ઉપાડ જ આખી ક્યાંથી શરૂ થાય છે, ઊંધેથી શરૂ થાય. એટલા માટે ઊંધેથી શરૂઆત કરવામાં આવે છે. આ ક્રિયાકાંડ મોક્ષ માર્ગ નથી. શું છે આ ક્રિયાકાંડ? ક્રિયાકાંડ એટલે શું લેશું, શું શરીરની ક્રિયા નહીં, શુભ રાગની વર્ણમન કસાઈની મદદના. પણ અમે શું કરીએ, તમે જ હંમેશા હમણાં વાંચી લીધું, કેટલા આવશ્યક છે શ્રાવકને, આવશ્યક કેટલા લીધા, એ પણ કોણે કીધા છે, કોણે કીધા છે, આચાર્ય દેવ. ક્યાં આચાર્ય, આપણે જે બોલીએ છીએ કોના છીએ, પદ્મનંદી આચાર્ય દેવના. અમારે એમનું સાચું માનવું કે તમારું માનવું? આચાર્ય દેવ કહે છે 6 આવશ્યક, અને એ પાછા કેવા કીધા, દરરોજ એક એક નહીં, 6-6 પણ એક એક, અને એક દિવસ તો ફ્રી હોય ને. પછી શું છે, સટકર્માણી દિને દિને. ફરીથી એ આચાર્ય દેવ સ્વયં પોતે 28 મૂળગુણના ધારક છે. ક્યારેક એમને પૂછ્યો, જો આ વિતરાગ માર્ગ છે તો 28 મૂળગુણનું પાલન શું કામ કરે છે? જીવનમાં એક પુરુષાર્થની ધારા ઉપડતી હોય, હમણાં જ પૂજ્ય બેન છે, તો એક સમય પણ રાગમાં રોકાવા જેવું નથી. પુરુષાર્થની ધારા ઉપડતી હોય તો, પણ ધારા ઉપડતી નથી એટલે એક લાચારીથી. જેમ બીમાર પડવાની કોઈને ઈચ્છા હોય, ભાવના હોય નહીં, બીમાર પડીએ છે કે નહીં? અચ્છા, પડીએ છે અને પછી દવા લેવા જઈએ છીએ, એમાંય સિરપવાળી હોય સરસ મજાની તો ગમે ને, દરરોજ આવી રીતે હું દવા પીધા કરું ને. શું છે એ, શું છે, દવા લઈએ છીએ હોંશથી, પ્રેમથી, રસથી કે લાચારીથી? કોઈ કે લ્યો છો તમને ગમતી નથી તો લ્યો છો શું કામ, અને લ્યો છો એટલે એ પ્રૂવ કરે છે કે તમને ગમે છે, એવું નથી. એક લાચારી હોય છે. નોકરી કરીએ છે, શું કરીએ, ન કરવા જેવી, એનું નામ શું છે, એ લાચારી છે. એમ અહીંયા સાધક દશાનો રાગ એ શું છે, એક લાચારી છે. પુરુષાર્થની ધારા ઉપડતી તો એને ક્યારેય કર્તવ્ય માનીશ નહીં. આપણી ભૂમિકામાં પણ એ રાગ છે, પણ એ કરવા યોગ્ય કર્તવ્ય નથી. એનાથી ભિન્નતાનો પ્રયાસ કરવો એ તો વિકલ્પની ભૂમિકા છે. એટલે એવા 6 આવશ્યક કીધા છે. નિશ્ચયથી તો એને કેવા કીધા છે, અનાવશ્યક કીધા છે. અને એના ઉપરથી તો આખી શું થયું, એક કોને થયું, કાંઈક આખી ધારા બદલી ગયા. 6 આવશ્યક નથી, કેટલા છે, એક જ આવે. એક આખી ચોંટ લાગવી જોઈએ એમાંથી, કે એમને એમ ન લીધું સ્વચ્છતા એ, કે ચાલો આપણને તો સરસ મજા આવી, હવે 6 આવશ્યક નથી, અમે તો જે કરતા શું કરતી, એમ નથી. હોનહાર સારી હતી તો એનો ભાવ સાચો બેસી ગયો. નિયમસારમાં પણ પરમ આવશ્યક અધિકાર છે ને, એમાં દ્રવ્યગુણ પર્યાયનું ચિંતન કરવું, એ પણ શું લખ્યું છે, એ પણ પરવશપણું છે, એ સ્વવશપણું નથી. કોના વિકલ્પ કરવા, દ્રવ્યગુણ તત્વનું ચિંતન મંથન કરવું, એ પણ એક શું છે, એ એ અવશ્ય એ બીજાને વશપણું છે, સ્વવશપણું નથી, એ અવશ્ય કર્તવ્ય નથી, એ વિકલ્પને પણ છોડીને આગળ વધવાનો. તો એ અહીંયા આ ક્રિયાકાંડ બહારના શુભ વિકલ્પો અશુભની તો વાત જ નહીં, શુભની ઘટક રહેતી છે. આવે છે તો એ આખી એક ધારા. તો અહીંયા એ ક્રિયાકાંડ મોક્ષ માર્ગ નથી, પરંતુ તો માર્ગ શું છે? જો પેલો જવાબ હતો ને, માર્ગ કોઈ જુદો જ છે, તેમાં કીધું ક્રિયાકાંડ શુભરાગની ક્રિયા એ નથી, તો શું છે? પારમાર્થિક આત્મા તથા સમ્યક દર્શન વગેરેનું સ્વરૂપ નક્કી કરી શું છે? ફૂલ સ્ટોપ નથી, હજી કરવાનું બાકી છે. અનુભવ કરવો, આ શું છે? માર્ગ છે, આવીને છૂટે છે. એ પારમાર્થિક આત્મા, પારમાર્થ એટલે શું સ્વરૂપ છે? મારું ખરું, યથાર્થ મારું સ્વરૂપ શું છે? સમયસારમાં તો નવે તત્વને શું કીધા છે? કોઈ પણ અધિકારની શરૂઆતમાં શું કીધું છે? સ્વાંગ કીધા છે. મોક્ષ તત્વને પણ શું કીધું છે? તો હું મુક્ત સ્વરૂપ નથી, તો સ્વરૂપી સ્વાંગ કેમ હોઈ શકે? મુક્ત હું છું એ સ્વરૂપ છે કે સ્વાંગ છે? મુક્ત પણ એ સ્વાંગ છે કે સ્વરૂપ છે? સ્વાંગ છે ને, તો હું મુક્ત સ્વરૂપ નથી ને, તો સ્વાંગ નથી ને, તો સ્વરૂપ છે તો સ્વાંગ નથી ને. ભાઈ મુક્તપણું બે પ્રકાર છે, એક સાપેક્ષપણું અને એક નિરપેક્ષપણું. કર્મના ક્ષયની સાપેક્ષતા વાળી ક્ષાયિક પ્રણતિ એ સ્વાંગ છે, અને કોઈની પણ સદભાવ કે અભાવની સાપેક્ષતા નથી એવું જે નિરપેક્ષપણું જે સ્વરૂપ છે એ સ્વરૂપ છે. મુક્ત બે પ્રકાર છે, એક પ્રગટ પર્યાય છે, એનું નામ શું કહેવાય? ક્ષાયિક ભાવ. કારણ કે એમાં કર્મના ક્ષયની શું આવે છે? સાપેક્ષતા. એ સ્વાંગ છે એક સમયની પર્યાય. અને હું કેવો છું? મુક્ત સ્વરૂપ કેવો છે? કોઈના અભાવની અપેક્ષા રાખે છે કે સ્વતઃ છે એ? અને એ તો વારંવાર પૂજ્ય બેનસી પણ આજે ફરીથી લેવું કે જ્ઞાન ભાઈએ જે કોઈ પ્રશ્ન પૂછ્યો, જ્ઞાન તો અનંત છે, આપણને શું આવે છે? ખ્યાલમાં આવે છે. કારણ કે આપણને શું છે? કેવળ જ્ઞાન કોને જાણે? લોકાલોક ને, એટલે આમ નહીં. એ પણ એક અનુમાન છે, એમાં એક જ્ઞેયની અનંતતાની ખબર નથી. આ તો એક શાસ્ત્ર આધારિત, છતાં એક માની લઈ, ઓહો આટલું બધું જાણે. અનંતા જ્ઞેયો અને એ બધા પણ કેવા? દ્રવ્ય અનંત, એના ગુણ અનંત, એની ત્રણેય કાળની પર્યાયો પણ અનંત, અને એ બધાને કેટલા સમયમાં જાણે? અને એટલા માટે આપણને કોની મહિમા આવે છે? અરે એ પણ ખરેખર મહિમા નથી, જ્ઞેય સાપેક્ષ સ્વીકાર્યું. જ્ઞાન સ્વતઃ પોતાના સામર્થ્ય ભરેલું છે. આખો ભેદ તો કરવો પડશે, તો સમજાવવા માટે આખી શૈલી આવે છે કે ભાઈ જ્ઞાનની મહાનતા શેમાં, જ્ઞાનનું સામર્થ્ય કેટલું, એ તો જ્ઞેય સાપેક્ષ સમજાવવામાં જ. બાકી જ્ઞાનના પોતાના સામર્થ્ય માટે કોઈની સાપેક્ષતાની એ કોઈના ઉપર આધારિત નથી. જ્ઞાનનો સ્વતઃ એવું સામર્થ્ય છે, એ સ્વભાવ છે. તો અહીંયા હું મુક્ત સ્વરૂપ શા માટે છે? મુક્ત પર્યાયની સાપેક્ષતા છે કે એ મને નથી. તો આવો પારમાર્થિક આત્મા અને સમ્યક દર્શન વગેરેનું સ્વરૂપ નક્કી કરી શું કરવું છે? આગળ એનાથી ક્યાં વધવું છે? નક્કી કર્યું એ પણ એક હજી અનુમાન છે, ત્યાં સુધી પણ હજી પરોક્ષ જ્ઞાન છે. પેલા હોય છે જે 144 ગાથામાં કયો શબ્દ આવે છે? પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, એ પણ શરૂઆત તો એ જ હશે. અભ્યાસની ભૂમિકા, તત્વનો નિર્ણય એ પ્રથમ ભૂમિકા, પણ પછી ક્યાં પહોંચવું છે? સ્વાનુભવ કરવો તે માર્ગ છે. આ આખી માર્ગની પહેલી પ્રારંભ શરૂઆત, અને એ સ્વાનુભવમાં જ આત્મા આનંદ ગુણમય એક રૂપ છે, આનંદના વેદનથી આનંદ સ્વરૂપ છે, જ્ઞાનના પ્રણમનથી જ્ઞાનનો ભંડાર છે, એવી પ્રતીતિ થવી તેનું નામ સમ્યક દર્શન છે. અને સ્વાનુભવના કાળે પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન તેનું નામ સમ્યક જ્ઞાન છે. અને એમાં પરણતિ ઉપયોગની સ્થિરતા તેનું નામ સમ્યક તારી આ માર્ગની શરૂઆત છે. અને પછી વ્રતાદિ ધારણ કરવા અણુવ્રત એનું નામ શું છે? શ્રાવક માર્ગ છે. બરોબર છે. સમ્યક દર્શન પછી કોને ધારણ કરવા? અણુવ્રતને ધારણ કરવા નહીં. શ્રાવકને અણુ ન હોય, પાંચમે ગુણસ્થાને શ્રાવકને અણુવ્રત હોય કે નહીં? હા, તો સમ્યક દર્શન પછી શું ધારણ કરવું છે? શું ધારણ કરવું છે? અણુવ્રત લીધે પાંચમું ગુણસ્થાન આવ્યું છે કે અનુભવની વિશેષતાથી પાંચમું આવ્યું છે? અને ત્યારે અણુવ્રતનો વિકલ્પ હોય છે. અને એટલા માટે અનુભવમાં વિશેષ લીનતા. ફરીથી પેલી કોની વાત આવી હતી? શ્રદ્ધાની. હવે કોની વાત આવે છે? ચારિત્ર એટલે લીનતાની. અને હવે ઉપયોગની સ્થિરતા વધતી જાય છે તો બીજો અપ્રત્યાખ્યાના વાણી. અપ્રત્યાખ્યાના વાણી એટલે અપ્રત્યાખ્યાના વાણી, અપ્રત્યાખ્યાન અને આવરણ, ત્રણ શબ્દ છે ને. અપ્રત્યાખ્યાન અને આવરણ શું છે એનો અર્થ શું? અ એટલે નહી અને પ્રત્યાખ્યાન એટલે ત્યાગ અને એને આવરણ એમ. અ એટલે અલ્પપણ, પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, એનું જે આવરણ હતું એ હવે છૂટી ગયું. ચોથે ગુણસ્થાને શું હતું? અપ્રત્યાખ્યાન એટલે અલ્પપણ, ત્યાગ એ થઈ શકતો નહોતો. અને હવે શું છે? અલ્પ એ ત્યાગનું ન થઈ શકે એવું આવરણ ગયું તો હવે થાય છે, પણ પૂરેપૂરો ત્યાગ થાય એવું હજી નથી. તો પ્રત્યાખ્યાન વાણી રહી ગયું છે. અલ્પ થયો પણ હજી પૂરેપૂરો નથી. તો એ અહીંયા અનુભવમાં વિશેષ લીનતા. બીજો કસાય જાય છે એ શ્રાવક માર્ગ છે. અને તેનાથી પણ વિશેષ સ્વરૂપ પ્રમાણતા. જો હવે બધા શબ્દ કોના માટેના આવે છે? ચારિત્ર માટેના. લીનતા પણ ચારિત્ર છે, સ્વરૂપ રમણતા પણ એકોના માટે ચારિત્ર. અને હવે શું થતું જાય છે? શ્રદ્ધાએ કામ કર્યું, ચારિત્રનો પુરુષાર્થ આગળ વધતો જાય છે. અને હવે પેલું ચોથું ગુણસ્થાન હતું અવિરત, પાંચમા આવતા અલ્પ પણ ત્યાગ નહોતો થઈ શકતો એવું આવરણ છૂટી ગયું, અલ્પ ત્યાગ શરૂ થયો. અને મુનિદશા થતા શું છે? પ્રત્યાખ્યાન જે પૂરેપૂરો ત્યાગ એના ઉપરનું આવરણ હતું એ પણ છૂટી ગયું છે. અને ત્યાં એ પૂર્ણપણે ત્યાગ. અને ત્યાગ કેટલા પ્રકારે હોય? કેટલા પ્રકારે? નવનો પ્રકારે હોય છે ને. મન વચન કાય કરત કારિત અનુમોદ. કારણ કે એવા નવ પ્રકારે કરીએ છીએ તો નવ પ્રકારે ત્યાગ. અને એનું નામ જ મહાવ્રત, પૂર્ણ ત્યાગ, સકલ ચારિત્ર. તો તેનાથી પણ વિશેષ સ્વરૂપ પ્રમાણતા તે મુનિ માર્ગ છે. એના પછી શબ્દ શું છે? એના પહેલા વર્તતા કે એના પછી વર્તતા? સાથે. અને એટલા માટે એનું એક નામ હોય. ટાઈમ પૂરો થઈ પૂરું જ કરી આપ બોલ. એના માટે શું નામ એક હોય છે? સાથે વર્તા માટેનું શું નામ હોય છે? સહચર. સહ એટલે સાથે અને ચર એટલે ચાલનારા. જેમ કોઈ મોટો માણસ હોય એની સાથે એના શું હોય? બધા ગુજરાતીમાં એને કહે કોનવાય કેમ તમે, એને ગુજરાતીમાં શું? રસાલો કે. તો એ બધા આવતા હોય તો સામે શું કહેવાય? જો આ રાજા આવ્યો. સમયસરમાં બધા દ્રષ્ટાંત છે. તો એમાં જેટલા છે એ બધા રાજા છે ને બધા. તો એમાં કોણ છે? રાજા તો એક છે. બીજા એના કેવા છે? સહચર. અથવા એનું હોય નામ બીજું નામ કહેવાય અનુચર, એના અનુસરીને ચાલ. તો એ જેમ હોય છે છતાં બધાને કહે જો રાજા આવ્યા. એમ અહીંયા પણ આ બધા વિતરાગતાની સાથેના ભૂમિકાના જે શુભ રાગ છે બધા કેવા છે? સહચર છે. સાથે વર્તતા બાહ્ય વ્રત નિયમો તો કોની જાહેરાત છે? અધુરાસની, કચાસની પ્રગટતા છે. ખરેખર માર્ગ કોણ છે? જો બે ગુરુદેવજીએ જુદું પડાયું, ખરેખર માર્ગ કોણ છે? જેટલી જેટલી અનુભૂતિ, સ્વરૂપની લીનતા, સ્વરૂપની રમણતા, એ ખરેખર માર્ગ. આ તો એની સાથે ચાલનાર શું છે? ખરેખર એ માર્ગ નથી, ઉલટાના માર્ગની અધુરાશને બતાવે છે. રોટલી હોય એ શેકાણી હોય, પણ થોડીક કાંઈક કાચી રહી ગઈ તો શું દેખાડે છે? એની ઓછપ દેખાડે છે, તો સાથે જ થોડી શેકેલી છે એની સાથે જ હોય છે, પણ એનું શું હોય છે? સોનું હોય છે, સોળ વલું જે પૂર્ણ શુદ્ધ નહીં થયું ત્યાં સુધી કેવું છે? અધૂરા છે. એમ ભૂમિકાનો સુવરાગ, ચાહે સો અણુવ્રત કે માવ્રત, એ શું છે? અધુરાશની કચાશની પ્રગટતા છે. ફરીથી આપણને પણ જે સુભરાગ આવી કોની જાહેરાત છે? અધુરાશની કચાશની. નહી આવો પક્ષપાત, નાનીને માટે અધુરાશ કેવું ને આપણને? અરે પેલા કઈક પગલું તો મુખ્ય માર્ગમાં, પછી નહી. હજી તો રોગ મટ્યો નથી, નબળાઈની દવાની વાત કરીએ છીએ. પેલા રોગ તો મટાડીએ, મિથ્યાત્વનો રોગ મટ્યા પછી નબળાઈની વાત છે. એમ અહીંયા આપણામાં વિપરીતતા છે અને એમની અધુરાશ કચાશ છે. અરે રે ખેદ છે. મોક્ષ માર્ગની મૂળ વાતમાં, ફરીથી મોક્ષ માર્ગનું મૂળ શું છે? સ્વાનુભૂતિ, સમ્યક દર્શન, ભેદ વિજ્ઞાન, વિતરાગતા, એ મૂળ વાતમાં જ આટલો બધો ફેર થઈ ગયો છે. હતા આશ્રવ અને બંધરૂપના અને માનિસેમાં લીધા મોક્ષ માર્ગમાં. મોક્ષ માર્ગ સંવર નિજરા સ્વરૂપ છે. એ ભૂમિકાનો આશ્રવ અને બંધ એ તો એની ઓછપની એ જાય છે. એ મૂળ માર્ગ નથી, એ સહચર વર્તતા ભાવો છે. મૂળ માર્ગ તો કોણ છે? જેટલી જેટલી વિતરાગતા પ્રગટ થઈ અને એ જ વિતરાગતા આપણે નવમી ગ્રવેકમાં ગયા અને ત્યાં આ મૂળ રહી ગયું છે. અને તેથી અનાદિકાળથી સતપંથને આપણે પામ્યા નથી. આ આરાધનાના સાધનાના પર્વમાં એ આરાધક જીવોના જીવનને જોઈને, એમની દશાને જોઈને આપણે પણ અંતરમાં એવી દશાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરીએ.